ප්‍රශ්නාංක 9 ගරු චානක මාදුගඩ මහතා නාගරික සංවර්ධන ඉදිකිරීම සහ නිවාස අමාත්‍යතුමාගේ ඇසීමට
මම අහනවා ගරු කථානායකතුමනි
මන්ත්‍රීතුමාගේ ප්‍රශ්නේ යොමු වෙන්නේ ගාල් දිස්ත්‍රික්කයේ පානීය ජල හිඟය පිළිබඳව රෝමන් 1 පිළිතුර වූ මේකට හේතුව තමයි ජල සම්පාදන මණ්ඩලය මගින් කියන ජල ධාරිතාව ප්‍රමාණවත් නොවීම විශේෂයෙන් ගාලු දිස්ත්‍රික්කයේ දෛනිකව නිෂ්පාදනය කරනවා ජල ජනමීටර 106,100ක් මෙයින් අපට යනවා එහෙම නැත්නම් ආදායම් නොලබන ජල ධාරිතාව හැටියට වාර්තා වෙනවා 130ක් ඝනමීටර 31,830ක් මේ නිසා ඇත්තටම භාවිතාව වෙන්නේ ඝනමීටර 74,270යි ගාලු දිස්ත්‍රික්කයේ ගත්තොත් ජල සම්පත්තා තියෙනවා 140,600ක් මේ නිසා තමයි මේ ජල ධාරිතාව ප්‍රමාණවත් නොවීම කියන කාරණේ නිසා තමයි සමහර ස්ථානවල අඛණ්ඩ ජල සැපයුමක් පවත්වාගෙන යන්න අපහසුතාවයට පත් වෙලා තියෙන්නේ. රෝමන් 2 විසඳුමට ගනු ලබන ක්‍රියාමාර්ග අපි දැන් හපුගල ඉන්ටේක් එකෙන් ඝන මීටර 30,000ක ධාරිතාවෙන් ජල පවිත්‍රාගාරයක් ලබා ගන්න සැලසුම් කරලා තියෙනවා. ඒ සඳහා රුපියල් බිලියන 37ක් ඇස්තමේන්තු කළා. ජාතික ජල සම්පාදන මණ්ඩලයේ අධ්‍යක්ෂක අනුමැතිය මණ්ඩලයේ අනුමැතිය අරගෙන දැන් ජාතික ක්‍රම සම්පාදන දෙපාර්තමේන්තුවේ අනුමැතිය සඳහා යොමු කරලා තියෙනවා. අපි හිතනවා 2027 වර්ෂයේදී ඒ වගේම මේ ජල ව්‍යාපෘති ආරම්භ ක්‍රියාත්මක කරන්න අවශ්‍ය වන විදේශ ණය ලබා ගැනීම සඳහා අපි මූලික සාකච්ඡාව කරා. ඔවුන් මූලික එකඟතාවය ලැබලා දීලා තියෙනවා. එනවා අපි හිතනවා 2027 අවුරුද්දේ මේක පටන් ගන්න පුළුවන් කියලා. දැන් රෝමන් 2 3 2021 20 පිළිතුර තියෙන 2021 23 22 23 වගේ වර්ෂවල පැවති ආර්ථික අර්බුදයේ හේතුව නිසා ඒ ජල ධාර්තාව ඝන ලීටර 50,000ක ජල පවිත්‍රාගාරයක් ඉදිකරන්න කටයුතු කළා තිබුණත් ඒ ආර්ථික අර්බුදය නිසා මේ කටයුතු ඇනහිටලා තියෙනවා. මම සඳහන් කරා වගේ 30,000ක් මූලික අධියර හැටියට ඝන මීටර 30,000ක් තියෙන ජල පවිත්‍රාගාරයක් හදන්න අපි සැලසුම් සකස් කරලා ඒ සඳහා මූලික අනුමැතිය අරගෙන තියෙනවා. හතරවෙනි කොටසෙන් අහන්නේ ජල ටැංකියේ ඉදිකිරීමට කටයුතු කරන අතර නතර වීමට බලපාන හේතු මොනවාද කියලා. අතරම මම සඳහන් කරා වගේ ආර්ථික අර්බුදය නිසා තමයි කලින් යෝජනා වෙච්ච එක නතර වෙලා තියෙන්නේ. නමුත් අපි බලයට පත් වුණන් පස්සේ නැවතවරක් ඒ පිළිබඳ සොයලා බලලා දැන් ජල පවිත්‍රාගාරයක් ඉදිකරන්න කටයුතු කරලා තියෙනවා. අපි විශ්වාස කරනවා ඒ ජල පවිත්‍රාගාරය ඉදිකරාට පස්සේ ගාල දිස්ත්‍රික්කයේ තියෙන විශේෂයෙන් ওই වෙරළ තීරයේ සහ ඒ අවට තියෙන ප්‍රදේශවලත් රටාභ්‍යන්තරයේ කොටසක ජල අවශ්‍ය පානීය ජල අවශ්‍යතාවය සම්පූර්ණ කරන්න අපිට පුළුවන්කම ලැබෙයි කියලා. අදාළ නොවේ.
ගරු මන්ත්‍රීතුමා.
ගරු කථානායකතුමනි, මගේ පළවෙනි අතුරු ප්‍රශ්නය ඇතැම් බෙහෙවි නිශ්චිතවන්ත වෙන ඔබතුමාගේ පිළිතුර සම්බන්ධයෙන්. ගරු කථානායකතුමනි, මම අහන්න කැමති මේ වන විට ගාල දිස්ත්‍රික්කය තුළ සංචාරක ව්‍යාපාරය ඉතාමත් දැඩිව ක්‍රියාත්මක වෙන ප්‍රදේශයක්. ලංකාව තුළ ඉතාමත් ප්‍රචලිතම ප්‍රදේශයක් තමයි ගාල දිස්ත්‍රික්කය. එනිසා අද ගාල දිස්ත්‍රික්කය තුළ සංචාරක ව්‍යාපාරය වෙනුවෙන් ඒ හෝටල් කර්මාන්තකරුවන් විශාල අර්බුදයකට මේ ජල ගැටලුව නිසා මුහුණ දීලා තිබෙනවා. ඒ වගේම ප්‍රධාන පාසල් 10ක් ගාල දිස්ත්‍රික්කය තුළ ක්‍රියාත්මක වෙන මේ පාසල්වල කටයුතු කිරීම පිළිබඳවත් අද ගැටලු මතුවලා තිබෙනවා. ඒ වගේම ක්‍රමවත්ව ජලය නොලැබීම නිසා ගාල දිස්ත්‍රික්කය තුළ ඉන්න ජනතාව ක්‍රමවත්ව පානීය ජලය නොලැබීම නිසා ඉතාමත් දැඩි අපහසුතාවයකට මේ වෙලාවට පත් වෙලා තිබෙනවා. ඔබතුමාගේ පිළිතුර තුළ අනාගතයේදී කරන වැඩපිළිවෙල සඳහන් වුණා. ගරු කථානායකතුමනි, මම අහන්න කැමතියි අපිට එන වසරේ අයවැය ලේඛනය තුළ මේ සඳහා නිශ්චිතව විසඳුමක් ලබා ගන්න පුළුවන්ද කියන කාරණේ සඳහා අපිට යම් කිසි සුබදායි පණිවිඩයක් ඔබේ පාර්ශවයෙන් ආණ්ඩුවේ පාර්ශවයෙන් ලබා ගන්න පුළුවන්ද කියන කාරණේ මම අහන්න කැමතියි.
ගරු මන්ත්‍රීතුමනි, මම ඒ සම්බන්ධයෙන් දැනටමත් උත්තර දුන්නා. මට අපිට 2027 මේ ව්‍යාපෘතිය ආරම්භ කරන්න සැලසුම් කරලා තියෙනවා. 2026 අපේ ප්‍රමුඛතා ලේඛනයේ මේක අපි දන්නවා. විශේෂයෙන් ගාල් දිස්ත්‍රික්කයේ ඇල්පිටියේ ඉඳලා හබරාදුව දක්වා තියෙන වෙරළ තීරයට අදාළ සංචාර කලාපය තුලත් මේ පානීය ජල ප්‍රශ්නේ බරපතලව තියෙනවා. නමුත් අපි ඇවිල්ලා මේ පිළිබඳ හොයලා බලලා ඒ අවශ්‍ය වෙන ජලාපවහන මණ්ඩලය අධ්‍යක්ෂක මණ්ඩලය අනුමැතියත් ඊට පස්සේ අපි ජාතික සැලසුම් දෙපාර්තමේන්තුවට අනුමැතියත් ලබා ගන්න යොමු කරලා තියෙනවා. සාමාන්‍යයෙන් අපි දන්නවා ඒ ජාතික සැලසුම් දෙපාර්තමේන්තුවේ අනුමැතිය ලබා ගත්තන් පස්සේ තමයි අපිට අයවැය යෝජනාවලිය සඳහා ඉදිරිපත් කරන්න පුළුවන්කම තියෙන්නේ. 2026 සඳහා අයවැය දැනටමත් අපි සකස් කරලා ඉන්නේ. නමුත් ඒ නිශ්චිත කාලයට අපිට ජාතික සැලසුම් දෙපාර්තමේන්තුවේ අනුමැතිය ලබා ගන්න පුළුවන්කම ලැබුණ නැති නිසා ඒකට සැලසුම් සහ අනිකුත් කාර්යයන් සඳහා සෑල කාලයක් ගත වුණා. නමුත් 2027 අවුරුද්දේ ඉඳලා මේ ව්‍යාප්තිය ආරම්භ කරන්න අපි කටයුතු කරනවා.
රු කතානයක් වෙනුනේ මගේ දෙවෙනි අතුරු ප්‍රශ්නේ. ඇත්තටම ඔබතුමාගේ පිළිතුරට බෙහෙවින් ස්තුතිවන්ත වෙනවා. 2027 වසරේදී මේ කටයුත්ත යථාර්ථයක් බවට පත් වෙන්න කියලා අපි හැමෝම ප්‍රාර්ථනා කරනවා. ඒ වගේම මගේ දෙවෙනි අතුරු ප්‍රශ්නේ තමයි ගරු කතානයක් තුමනේ අපිට ජල සම්පාදන මණ්ඩලය හරහා කෙටි කාලීනව විසඳුමක් විදියට මේ කාලය සීමා තුළ යම්කිසි කෙටි කාලීන විසඳුමක් පිළිබඳව ඔබතුමාලගේ අවධානය යොමු වෙලා තිබෙනවද? අපිට මොකද වසර ඊළඟ ව්‍යාප්තිදී අපි 2027 වසරේදී අයවැය ලේකණේ මුදල් වෙන් කරගත්තත් වසර 3ක් 4ක් පමණ කාලයක් යනවා ඒ කටයුත්ත සම්පූර්ණ වෙන්න. ඒ නිසා ගරු කතානායකතුමනි මම අහන්න කැමතියි තව වසර 4ක් 5ක් ඇතුළත කාලයක් ගාල්ලේ ජනතාවට වතුර වලින් පීඩා විඳින්න සිදු වෙනවා. ඒ නිසා ඔබතුමාගෙන් මම ඉතාමත් ගෞරවයෙන් ඉල්ලා සිටිනවා මේ කෙටි කාලීන විසඳුමක් රජය මගින් හඳුනා දෙන්න පුළුවන්ද කියලා ගරු ඇමතුමාගෙන් ඒ සඳහා පිළිතුරක් බලාපොරොත්තු වෙනවා.
මේ සඳහන් කර ව්‍යාපෘතිය අවුරුදු 3කින් අවසන් කරන්න තමයි අපි සැලසුම් සකස් කරලා තියෙන්නේ. ඒකට 2030 වෙනකොට මේ ගැටලුව විසඳන්න පුළුවන්. නමුත් අපි දන්නවා එතකම් මේ සමහර ප්‍රශ්න උග්‍ර වෙලා තියාගන්න බෑ. මම කලින් සඳහන් කරා වගේ ආදායම් නොලඹෙන ධාරිතාව ජල ධාරිතාව 30ක් ගාලු දිස්ත්‍රික්කේ ජල ප්‍රමාණය හැටියට ගත්තොත් ජල ඝන මීටර 31830ක් විවිධ හේතුන් නිසා කැරණි උපකරණ කැරණි ජල මාර්ග වගේ හේතුන් නිසා ජලය අපත යනවා. දැන් අපි වැඩපිළිවෙලක් සකස් කරමින් ඉන්නවා, වැඩපිළිවෙලක් ක්‍රියාත්මක කරමින් ඉන්නවා. මෙන්න මේ අපතේ යන ජල ප්‍රමාණය අවමාචයෙන් 10% සීමාවකට ගේන්න ඒකට ලෝක බැංකු ආධාර වැඩසටහනත් එක්ක සමගාමීව අපි දැනටමත් ව්‍යාපෘති ආරම්භ කරලා තියෙනවා. අපි හිතනවා මේ ව්‍යාපෘතිය ඉක්මනින් අවසන් කරන් පස්සේ තව මේ ජල ධාරිතාව 120කින් අපිට වැඩි කරන්න පුළුවන්. එතනිනුත් යම් කිසි විසඳුමක් අපිට ලබා ගන්න පුළුවන් පරිපූර්ණ විසඳුමක් නොවුණත්.
ප්‍රශ්නාංක 10 ගරු WHM ධර්මසේන මහතා සෞඛ්‍ය සහ ජනමාධ්‍ය අමාත්‍යතුමාගෙන් ඇසීමට.
ගරු කතානායකතුමනි අහන්න.
ගරු කතානායකතුමනි, එතුමා අහන ප්‍රශ්නය 1 මොණරාගල දිස්ත්‍රික්කයේ කළමනාකරණ සේවා දෙපාර්තමේන්තුව මගින් කාර්ය මණ්ඩලය අනුමත කරන ලද ආයුර්වේද රෝහල් දෙකක් තිබෙනවා මන්ත්‍රීතුමා. ඒ තමයි බිබිල මැදගම දිස්ත්‍රික් ආයුර්වේද රෝහල් සහ කිරිබ්බන්නව ග්‍රාමීය ආයුර්වේද රෝහල. ආයතනික නාම සංශෝධනය නොවු සහ ග්‍රාමීය ආයුර්වේද රෝහල් ලෙස කාර්ය මණ්ඩලය අනුමත නොවු ආයුර්වේද රෝහල් දෙකක් තියෙනවා. ඒ තමයි බුත්තල ග්‍රාමීය ආයුර්වේද රෝහලයි වැලියාය ග්‍රාමීය ආයුර්වේද රෝහලයි. කළමනාකරණ සේවා දෙපාර්තමේන්තුව මගින් ආයුර්වේද මධ්‍යම බෙහෙත් ශාලාවක් ලෙස කාර්ය මණ්ඩලය අනුමත කර ඇති අතර මේ වන විට ග්‍රාමීය ආයුර්වේද රෝහලක් ලෙස උත්ශ්‍රේණිගත කර ඇත. මේ කියන රෝහල් දෙක එම රෝහල් මගින් ප්‍රදේශ ජනතාවට සිදුවන සේවාව 2025 ජනවාරි සිට අගෝස්තු දක්වා ඔබතුමාට දල වශයෙන් කියන්නම් ප්‍රතිකාරගත ප්‍රමාණය මේ රෝහල් 4 බාහිර රෝගීන් ලෙස රෝගීන් 58,800ක් අභ්‍යන්තර රෝගීන් ලෙස රෝගීන් 22,152ක් එක්දින ප්‍රතිකාර ලෙස 1,125ක් ලෙස ප්‍රතිකාර ලබාගෙන තිබෙනවා මේ රෝහල් 4. මේ වනට එම රෝහල් පවතින සේවක පුරප්පාඩු සංඛ්‍යාව මෙහෙමයි. බිබිල මැදගම දිස්ත්‍රික් ආයුර්ද රෝහලේ ආයුර්ද අධිකාරීවරයෙක් නැහැ, පුරප්පාඩුවක් පවතිනවා. ආයුර්ද වෛද්‍ය නිලධාරීන් 2 පුරප්පාඩුවක් පවතිනවා. හෙදලදාරි 4 පුරප්පාඩුවක් තියෙනවා. වෛද්‍ය රසායනාගාර කාර්මික විද්‍යාඥයන 1 පුරප්පාඩු, සම්බාහනකරු 3 පුරප්පාඩු, උපස්ථායක 8 පුරප්පාඩු. මේ ආදී හැටියට අපිට පුරප්පාඩු 36ක් පවතිනවා බිබිල මැදගම දිස්ත්‍රික් ආයුර්ද රෝහලේ. කිරිබන්න ග්‍රාමීය ආයුර්ද රෝහලේ හෙදලදාරින්ගේ 3 පුරප්පාඩු, බයිසජ්ජක එකක් පුරප්පාඩු, සම්බාහනකරු දෙකක් පුරප්පාඩු, උපස්ථායක තුනක් පුරප්පාඩු, සෞඛ්‍ය ආරසායක හයක් පුරප්පාඩු, බේශාලා කම්කරු එකක් පුරප්පාඩු හැරේ පුරප්පාඩු 16ක් පවතිනවා. ආ හතර එම රෝහල් සංවර්ධක කිරීම සඳහා ගනු ලබන ක්‍රියාමාර්ග කවරේද? මේවන විට කිරිබ්බන් නොව ග්‍රාමීය ආයුර්ද රෝහල සඳහා මිලියන 12ක ව්‍යාපෘති නවීකරණයට සහ ඒ කියන්නේ එතන අලුත් වැඩකට කීපයක් තිබෙන ඖෂධ නිෂ්පාදනාගාර ඉදිකිරීම ඇතුළු ඒකට මිලියන 12ක ව්‍යාපෘති ක්‍රියාත්මක කරමින් පවතිනවා. මැදගම දිස්ත්‍රික් ආයුර්ද රෝහලේ මිලියන 17.8ක ව්‍යාපෘති ක්‍රියාත්මක කරමින් පවතිනවා. බාහිර රෝගී අංශය පොල් කිරීමත් ඇතුළුව බුත්තල ග්‍රාමීය ආයුර්ද රෝහලේ ව්‍යාපෘති කීපයක් තියෙනවා. මිලියන 18.73ක් වැය කරමින් ඉන්නේ අපි ඒකට. ඒකට ඔව් ඊට අමතරව වැලියාය ග්‍රාමීය රෝහල වෙනුවෙන් මිලියන 3ක පොඩි ප්‍රසංස්කරණ ප්‍රමාණයක් තමයි ගරු මන්ත්‍රීතුමා ඉදිරියට සිදු කරමින් පවතින්නේ. ඊට අමතරව මේ කාර්යමණ්ඩලයේ ප්‍රශ්නයේදී අපි දැන් විශේෂයෙන් සෞඛ්‍ය ආරසායකයන් බඳවා ගැනීමේදී රේකී අමාත්‍යංශයට ලබා දුන්නහම අපිට පුළුවන්කමක් ලැබෙනවා පළාත් සභාවලට ආයුර්වේදයටත් යම් ප්‍රමාණයක් යොමු කරන්නට. ආ කොටස පැන්නොණගි.
ගරු මන්ත්‍රීතුමා.
ඔව්. ගරු කථානායකතුමනි, ගරු අමාත්‍යතුමනි, ඇත්තටම සාධාරණයි කියලා විශ්වාස කරන හොඳයි පිළිතුරක් අපිට අපේ ඇමතුමා ලබා දුන්නා. බොහොම ස්තුතියි ඇමතුමා. ඇත්තටම අපේ මොණරාගල දිස්ත්‍රික්කයේ ගත්තම මේ වෙනකොට පෙරටත් වඩා ආයුර්වේද රෝහල් වලට නේවාතික රෝගීන් ඇතුළුවීම ලොකු වැඩිවීමක් තියෙනවා. ඉතින් මම ඉල්ලීමක් කරනවා, අර ඔබතුමා දැන් අර ප්‍රකාශ කරා වගේ මේ කාර්ය මණ්ඩලයේ වෛද්‍යවරු සහ නර්ස්වරියන් සහ අදාළ කාර්ය මණ්ඩලයන් කඩිනමින් ලබා දෙන්න පුළුවන් හැකියාවනි ලබා දීලා අපේ මේ රෝහල්වල පුරප්පාඩු ටික සම්පූර්ණ කර දෙන්න කියන ඉල්ලීම කරන ගමන් ඇමතිතුමනි, මගේ පළවෙනි අතුරු ප්‍රශ්නේ අපේ දිස්ත්‍රික්කයේ තමයි මේ රෝහල්වල ඖෂධ හිඟව පවතින අවස්ථාවක් තියෙනවා. හැබැයි අපේ දිස්ත්‍රික්කෙන් ඖෂධ ලබා ගැනීම පුළුවන් අවස්ථා වැඩි. අපේ මැදගම නිල්ගල වනාන්තරයේ තියෙනවා, බුත්ත කොට්ටාසේ තියෙනවා, පෙට්ටකන්තලාව වැනි ඖෂධ වනාන්තර. ඒ ඖෂධ වනාන්තරත් තියෙනවා, ඒක ඖෂධ වගා කරන අයත් ඉන්නවා. මේ අයගේ මේ වගා කරන ඖෂධ මිලදී අරගෙන ආයුර්වේද දෙපාර්තමේන්තුව මිලදී අරගෙන ඖෂධ නිෂ්පාදනය කරගන්න වැඩපිළිවෙලක් හැදුවොත් හොඳයි නේද? පුළුවන්ද කියලා අද ප්‍රශ්නේ තමයි මම අහන්නේ.
ගරු මන්ත්‍රීතුමා, ඇත්තටම මේ ඌව පළාත් සභා ආයුර්වේද දෙපාර්තමේන්තුව සාපේක්ෂව ගත්තොත් ඖෂධ නිෂ්පාදනයේදී සැලකිලි ප්‍රමාණයක් කරමින් ඉන්න තැනක්. ඊට අමතරව අපි අපේ රාජ්‍ය ඖෂධ මේ අපේ ආයුර්වේද සංස්ථා මගිනුත් යම් ප්‍රමාණයක් සපයනවා. මේ වෙලාවේදී සමහර ඖෂධවල අමුද්‍රව්‍ය සම්බන්ධ ප්‍රශ්නයක් තිබෙනවා. මම මේක ඔබතුමා ඉදිරිපත් කර ප්‍රශ්න ගැන තව අවධානය යොමු කරන්න. අපි පුළුවන් තරම් බලන්න දේශීය අමුද්‍රව්‍ය හොයාගෙන මේක නිෂ්පාදනය කරන තමයි.
ගරු ඇමතිතුමා, මේ වරින් වර පළාත් සභාවෙන් ඇත්තටම මිලදී ගැනීම කාලයක් තිස්සේම කරගෙන ආවා. හැබැයි ඒක ප්‍රමාණවත් මිලදී ගැනීම ප්‍රමාණවත් මදි කියලා තමයි මට නම් දැනෙන්නේ ගරු ඇමතිතුමා. එමනම්
අවධානය යොමු කරන්න.
මගේ දෙවෙනි අතුරු ප්‍රශ්නේ අපේ තමින්ද විදේශීය මන්ත්‍රීතුමාට ලබා දෙනවා. බොහොමයි.
චාමර සම්පත් නතනක ගරු මන්ත්‍රීතුමා.
ගරු කථානායකතුමා, ණයට ඉල්ලගත්ත අතුරු ප්‍රශ්නේ මං අහනවා. මං අහන්නේ ඔබතුමාගෙන් තුන් දෙනාම පළාත් සභාවේ පළාතේ කමන්නේ නැහැ. අපේ පළාතේ ප්‍රශ්නයක් නෙවෙයි. පදවියේ මන්ත්‍රීතුමාත් හිටියා. පදවියේ එක්කෙනෙක් කතා කරා වකුගඩු රෝගීන් වැඩියෙන් ඉන්නේ පදවියේ ශ්‍රීපුර පැත්තේ. පදවියේ දැන් දැනට තියෙන තත්ත්වයේ හොස්පිටල් එකෙන් ඔබතුමා අහලා බලන්න. ලේ මාරු කරන්න කටුද කටුත් ගන්නේ පෞද්ගලික රුපියල් 2000ක් කටු දෙකකට යනවා. මේ අනුරාධපුරේ ඇමති කෙනෙකුත් උතර ඉන්නවා, ලාල්කාන්ත මහත්තයාත්. පදවියට මං හිතන්නේ මාතලේ හන්දියෙන් දැන් කිලෝමීටර් 100ක් විතර තියෙනවානේ. ඒ නිසා මේ පදවියේ රෝහලේ තත්ත්වය ඕක. පදවියේ විතරක් නෙමෙයි ලංකාවේම රෝහලේ වකුගඩු රෝගීන්ගේ ලේ මාරු කරන්න කටුත් ගන්න ඕනේ. මේ මිනිස්සු බොහොම දුක් විඳිනවා. අනේ ඒ වෙනුවෙන් ඔබතුමා හැබැයි ඉතින් hina වෙලා ලස්සන ඉන්නවා ડોක්ටර්. hina වෙලා හිටියට වැඩක් නැහැ. මේ වැඩේ බලන්න වෙයි.
ගොඩයි.
දරු
hina වෙලා වගේම මේ ප්‍රශ්නේ බලලා තියෙන්නේ එතන. හරි. ගරු මන්ත්‍රීතුමා මොහොසුති. පදවිය පමණක් නෙමෙයි මේ ප්‍රශ්නේ තිබුණා, රෝහල් අතර ගණනාවක තිබුණා. හේතුව තමයි ෆිස්චුලා නීඩල් එකේ වර්ග දෙකක් තිබුණා, ෆික්ස් ස්ටාර් රොටේට් කරන දෙක කියලා. මේකෙදි මේ ටෙන්ඩර් එක ගත්ත සැපයම් කරුවා ඒ අදාළ කරන තත්වයේ කටු නෙමෙයි සැපයුවේ. ඒක නිසා සෞඛ්‍ය අමාත්‍යාංශයට ඒ වෙලාවේ මිලදී ගැනීම හැකියාවක් තිබුණේ නැහැ. නමුත් මේ වන විට දැන් ඒක වෙනත් සැපයීම්කරුවෙක් විසින් පෞද්ගලික රෝහලට එළියේ දාලා තියෙනවා. ඒක නිසා අපි ඒ හැම රෝහලකටම අවශ්‍ය කරන විදිහට ප්‍රාදේශීය මිලදී ගැනීම සිදු කරන්න මුදල් ලබා දීලා තිබෙනවා. අපි ඒ නියමිත පිරිවිතරන්ට අනුකූලව සැපයීම ඔක්තෝබර් 12 වෙනකොට ලැබෙනවා. දැන් මම මේක දිනපතා මේක කළමනාකරණය කරගෙන මේ යනවා. දැනට ඇත්තටම ගත්තොත් එහෙම රෝහල් ප්‍රධාන රෝහල් වලත් ඒ වගේම අපේ රීජනල් MSD වලටත් අවශ්‍ය කරන ප්‍රමාණයන් දැන් මේගොල්ලෝ මිලදී අරගෙන තියෙනවා. කොයි හරි තවත් තැනක් නැත්නම් මම ආයි හොයලා බලන්නම්. මොකද මේකට දැන් MSD එකට අපේ වයිස් සැපයීම් මේකකේට අදාළ කරන විදිහට සපයා ගැනීමට බැරිවීම නිසා ඒ සැපයීම් කරුගේ තියෙන ප්‍රශ්න නිසා ඒ නිසා තමයි අපි ලෝකල් පර්චේස් කරන්න අවශ්‍ය මුදල් ලබා දීලා තිබෙන්නේ. දිනපතා මේක බලමින් ඉන්නකොට අපිට දැනෙනවා දැන් අතන ගත්ත ලෝකල් පර්චේස් කරන ප්‍රමාණය අඩු වෙලා තිබෙනවා කියලා. ඔනෝක තමයි ගරු මන්ත්‍රීතුමා අතන ඇතුළත් තියෙන ප්‍රශ්නය.
දෙවෙනි වටය ප්‍රශ්න අංක 2 ගරු වෛද්‍ය පත්මනාදම් සත්‍යලිංගම් මාතා රාජ්‍ය පරිපාලන පළාත් සභා සහ පළාත් පාලන අමාත්‍යතුමාගේ ඇසීමට. Gar,
I'm asking the question.
රාජ්‍ය පරිපාලන පළාත් සභා පළාත් සභා පළාත් පාලන අමාත්‍යතුමා
ගරු කතානායකතුමනි
සභාගත කරන ගරු
මම පිළිතුර සභාගත කරනවා.
ප්‍රශ්න අංක 4 ගරු සුරංග රත්නායක මහතා අග්‍රාමාත්‍යතුමිය සහ අධ්‍යාපන උසස් අධ්‍යාපන සහ වෘත්ති අධ්‍යාපන අමාත්‍යතුමියගෙන් ඇසීමට.
ගරු කතානායකතුමනි සුරංග රත්නායක මන්ත්‍රීතුමා වෙනුවෙන් අග්‍රාමාත්‍යතුමිය අධ්‍යාපන උසස් අධ්‍යාපන සහ වෘත්ති අධ්‍යාපන ඇමතිතුමියගෙන් අහනවා.
ගරු කතානායකතුමනි මාසයක් කල් ගන්නවා.
පාර්ලිමේන්තුවේ ස්ථාවර නියෝග 27-2 යටතේ ප්‍රශ්න ගරු විපක්ෂ නායක සජිත් ප්‍රේමදාස මහතා.
ශ්‍රී ලාංකික අපට බංකොලොත්තු රටක අත්දැකීම් ලබන්නට හේතු වූ එක් සුවිශේෂී කරුණක් වන්නේ දුර්වල ණය කළමනාකරණය. ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල සමග ගිවිසුම්ගතව තිබියදී රට භාරගත් වත්මන් නාණ්ඩුව එය සංවර්ධිත මාවතකට හරවා යයි ජනතාව බලාපොරොත්තු වුණා. ඒ අනුව නව රජයට වසරක් ඉක්ම ගොස් ඇති මේ අවස්ථාවේ රටේ ඉදිරි සංවර්ධිත ඉලක්ක හා ඒ සඳහා වන ආර්ථිකයේ සූදානම දැන ගැනීම සඳහා මම මේ ප්‍රශ්න ඉදිරිපත් කරනවා. මේ වන විට ශ්‍රී ලංකාවේ සමස්ත සංචිත මුදල් ප්‍රමාණය කොපමණද? ඒක දක්වනකොට හුවමාරු ප්‍රමාණය ස්වප් වෙනම දක්වන්න. පසුගිය ගෙවුණු වසරේ සංචිතවල මාසික වෙනස් වීම කෙසේද? මම මේ ප්‍රශ්නේ අහන්නේ විශේෂයෙන්ම 2028 වන විට ඩොලර් බිලියන 15ක සංචිත ඉලක්කයක් සපුරාලන්නට රජය සැලසුම් කළා තිබෙන නිසා. මේ වන විට රටේ සමස්ත ණය ප්‍රමාණය කොපමණද? එම ණය තුල දේශීය ණය සහ විදේශීය ණය කොපමණද යන්න වෙන්වෙන්ව සඳහන් කළ හැකිද? එයින් වත්මන් රජයේ බලයට පත්වීමෙන් පසු ලබාගෙන ඇති ණය ප්‍රමාණය දේශීය සහ විදේශීය කවරේ? විදේශ ණය සම්බන්ධයෙන් ගත් කල එය ද්විපාර්ශවීය බහුපාර්ශවීය සහ ස්වෛරී බැඳුම් කර ලෙස වෙන්වෙන් වශයෙන් තොරතුරු ඉදිරිපත් කරන්නේද? මෙම වසර තුල ණයවාරික සහ පොලි වශයෙන් සිදු කරන ලද ගෙවීම් ප්‍රමාණය කොපමණද? එය ඉදිරි වසර 5 සඳහා වෙනස් වන ආකාරය වාර්ෂිකව වෙන්වෙන්ව පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කළ හැකිද? විශේෂයෙන්ම IMF වැඩසටහන අවසන් වූ පසු අපට ණය සේවාකරණය සඳහා අවම වශයෙන් 30%ටත් වැඩිය වැඩි ප්‍රමාණයක් 3/2කට ආසන්න මුදලක් රාජ්‍ය ආදායමෙන් ගෙවන්නට සිද්ධ වෙනවා. ඒ නිසා මේ දත්ත රටේ ජනතාවත් අපි දැනගැනීම ඉතාමත්ම වැදගත් වෙනවා. මෙම වසර තුල ණය වාරික හා පොලි වශයෙන් සිදු කරන ලද ගෙවීම් ප්‍රමාණය කොපමණද? ඒ ඉදිරි වසර පහ සඳහා වෙනස් වන ආකාරය වාර්ෂිකව වෙන්වෙන් ඔබ පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කළ හැකිද? ඉදිරි වසර පහ තුළ ණය ගෙවීමේ ක්‍රියාවලිය තිරසාරව පවත්වා ගැනීම සඳහා රජයේ ඇස්තමේන්තුගත ආර්ථික වර්ධන වේගය කුපමණද? ඒ කියන්නේ 2028 ණය ගෙවීම සඳහා අපි 25, 26, 27 නඩත්තු කළ යුතු ආර්ථික වර්ධන වේගයන් මොකක්ද? එම ඉලක්ක මේ වසරේ කොපමණ ප්‍රමාණයක් සපුරාගෙන තිබේද? ඊළඟ වසර පහ තුළ එය කෙසේ පුරෝකථනය කර තිබේ? සාධනීය ලෙස ණය ගැනීම සඳහා වාර්ෂිකව පවත්වාගෙන යා යුතුයයි ඇස්තමේන්තු කරගත ඇති, එමත් නැත්නම් අපේක්ෂිත අවම අපනයන ආදායම් ප්‍රමාණය සහ විදේශ ප්‍රේෂණ ප්‍රමාණයන් කොපමණ විය යුතුද? වෙනත් වචනයකින් කියනවා නම් 2028 ණය ගැනීම සඳහා අපි මේ වන විට වාර්ෂිකව නඩත්තු කරන්නට ඕන අපනයන ආදායම සහ ප්‍රේෂණ ප්‍රමාණය ඉතාමත්ම වැදගත් ප්‍රශ්නයක්. ඒ සඳහා ගෙවුණු වසර තුළ රජය සකස් කර ඇති වැඩපිළිවෙල කුමක්ද? ඒ ඉලක්ක කරා යෑම සඳහා එම වැඩපිළිවෙල තුළ රජය විසින් සාර්ථක කරගත් ඉලක්කයන් කවරේද? ගෙවුණු වසරේ ඍජු විදේශ ආයෝජන ලෙස කොපමණ ප්‍රමාණයක් ලංකාවට ලැබුණද? මොකද හැමෝම අහනවා මේ පහුගිය වසර තුළ අපේ රටට ලැබුණු ෆොරින් ඩයරෙක්ට් ඉන්වෙස්ට්මන්ට්ස් ප්‍රමාණය ඒව කොපමණද? ඉදිරි වසර පහ තුළ රජය අපේක්ෂා කරන ඍජු විදේශ ආයෝජන ෆොරින් ඩයරෙක්ට් ඉන්වෙස්ට්මන්ට්ස් ප්‍රමාණයන් කොපමණද? කුමන ශේෂ්ත්‍රයන් යටතේ කොපමණ ප්‍රමාණයන්ගෙන් එම ආයෝජන ආකර්ෂණය සමාවෙන්නේ? කුමන ශේෂ්ත්‍රයන් යටතේ කොපමණ ප්‍රමාණයන්ගෙන් එම ආයෝජන ආකර්ෂණය කර ගැනීමට රජය අපේක්ෂා කරන්නේද? කියන්නේ ෆොරින් ඩයරෙක්ට් ඉන්වෙස්ට්මන්ට්ස් මොන මොන සෙක්ටර්ස් වලින්ද අපේ රටට ලබා ගන්නට අදහස් කරන්නේ? මම මේක විශේෂයෙන් මහලගරු කතානායකතුමනි අද සෙන්ටර් ෆෝ පවර්ටි ඇනලිසිස් ආයතනය සඳහන් කරලා තියෙනවා අපේ රටේ 180ක් දුප්පතුන් ඉන්නවයි කියලා. ඉතින් මේ දුප්පත්කම තුරන් කරන්නට මේ ෆොරින් ඩයරෙක්ට් ඉන්වෙස්ට්මන්ට්ස් අතිශයින්ම වැදගත් වෙනවයි කියන එක මම මතක් කරන්න කැමතියි. ඒ වගේම ස්වැට් අහෝසි කිරීම හෝ තවදුරටත් පවත්වා ගැනීම තුලින් ආර්ථිකය මත ඇතිවිය හැකි බලපෑම් පිළිබඳව අධ්‍යයනයක් ඉම්පැක්ට් ඇසෙස්මන්ට් එකක් රජය සිදු කර තිබේද? ගරු කතානායකතුමා, ඔබතුමා දන්නවා අපනයනකරුවන් දැඩි ලෙස ඉල්ලා සිටියා මේ ස්වැට් පහසුකම ක්‍රියාත්මක කරන්න කියලා. ඉතින් මට දැනගන්න කැමතියි ඔක්තෝබර් පළවෙනිදා ඉඳලා මේ ස්වැට් ක්‍රමය අහෝසි කරලා තිබෙනවා. අපනයනකරුවන් බරපතල කලකිරීමෙන් ලක් වෙලා තිබෙනවා. ඉතින් මේ අහෝසි කිරීම සඳහා මොකද්ද රජය ඒ තීන්දුව ගැනීම සඳහා ක්‍රියාත්මක කරපු ඉම්පැක්ට් ඇසෙස්මන්ට් එක? ඒක ක්‍රියාත්මක කිරීම තුළින් ඇතිවන බලපෑම පිළිබඳව ඒ කරපු විශ්ලේෂණය මොකක්ද? ඒ සම්බන්ධයෙන් එම මාතෘකාව සම්බන්ධයෙන් ඌ සංඛ්‍යාත්මක දත්ත වාර්තා කවරේද? එම වාර්තා සභාගත කළ හැකිද? ගරු කතානායකතුමනි, මේක කාලීනව අතිවැදගත් ප්‍රශ්නයක්. තව මාසකින් පමණ අයවැත් ඉදිරිපත් වෙන නිසා විශේෂයෙන්ම මේ පිළිතුර අද දවසේ අපි බලාපොරොත්තු වෙනවා. ස්තුතියි.
ගරු කතානායකතුමනි, මේ අවස්ථාවේ මුදල් නියෝජ්‍යමත්තුමා සභාගර්භයේ නැහැ. ඒ නිසා මේ සතිය තුලදී විපක්ෂ නායකතුමාගේ ප්‍රශ්නයට උත්තර ලබා දෙන්න.
ගරු අමිර්තනාදන් අඩෙක්කලනාදන් මහතා.
நன்றி சபாநாயகர் அவர்களே. பாராளுமன்ற நடைமுறை சட்டம் 22(7)(7)(7) மீனவர்களின் உயர்நிலை சம்பந்தமாக செயலாற்றலாம் என்று நினைக்கின்றேன். இலங்கை மீனவர்களுக்கு எரிபொருள் விநியோகத்தை பற்றி, மீன்பொடி தொழில் நமது மக்களின் ஒரு தொழில் மட்டுமல்ல, அது நூற்றுக்கணக்கான குடும்பங்களை வாழ வைக்கும் வாழ்க்கை முறை தேசத்திற்கு தேவையான ஊட்டச்சத்தினையும் வழங்குகிறது. அதோடு உள்நாட்டு உணவு பாதுகாப்பிற்கும் ஏற்றுமதிக்கும் பொருளாதாரத்திற்கு பெரும் பங்களிப்பை செய்கிறது. எனினும் நமது மீனவர்கள் இலங்கையில் மிகவும் வறிய சமூகங்களின் ஒன்றாகவே இருந்து வருகின்றது. இப்போது எரிபொருள் போதுமான மலிவான எரிபொருள் இல்லையெனில் அவர்கள் தங்களது படகுகளை இயக்க முடியாது, கடலுக்கு செல்ல முடியாது, தங்கள் வாழ்வாதாரத்தை காப்பாற்ற முடியாது. வன்னி மீனவர்கள் பல ஆண்டுகள் போர் இடப்பெயர்ச்சி மற்றும் வறுமையிலிருந்து மீளும் நிலையிலே உள்ளனர். சிறிய படகுகள் மட்டுமே அவர்களுக்கு உண்டு, மிகவும் குறைந்த வளங்களை கொண்டுள்ளனர். அன்றாட மீன்பிடியில்தான் அவர்கள் குடும்பம் வாழுகின்றனர். எரிபொருள் இல்லாத போது அவர்களின் குடும்பங்கள் பசியால் தவிக்கின்றன, குழந்தைகள் பள்ளியை விட்டு விலகுகின்றன, கடன் அதிகரிக்கின்றன, வறுமையின் சுழற்சி மேலும் மோசமடைகிறது. இது எரிபொருள் பற்றிய பிரச்சனைகள் மட்டுமல்ல, மீனவர்கள் பல தொடர்புகளை சவால்களை எதிர்கொள்ளுகின்றனர். வறுமை மற்றும் கடன் சுமைகள், பலர் மைக்ரோ ஃபைனான்ஸ் கடன்களாலும் அதிக வட்டி வீதத்தில் பணம் கொடுப்பவர்களிடமிருந்து சிக்கி தவிக்கின்றனர். கட்டமைப்புகள் பற்றாக்குறை, குளிர்சாதன வசதிகள், நவீன துறைமுகங்கள், பழுதுபார்த்த நிலையங்கள் கிராமப்புறங்களில் போதுமானதாக இல்லை. சூழல் சவால்கள், கணிக்க முடியாத வானிலை காலநிலைகள் மற்றும் இவர்களின் வாய்ப்புகளை மேலும் குறைத்து வருகிறது. மீனவர்களுக்கு நியாயமான திறம்பட செயற்படும் எரிபொருள் விநியோகத்தை அரசு உடனடியாக உறுதி செய்ய வேண்டும் என நான் வலியுறுத்துகிறேன். மேலும் நாம் செய்ய வேண்டியது, மீனவர்கள் கூட்டாக சேர்ந்து மானிய விலைக்கு எரிபொருளை வாங்கும் வகையில் கூட்டுறவு முறையை உருவாக்குது. சிறு அளவிலான மீனவர்களுக்கு கடன் தளர்வு மற்றும் நிதி உதவி வழங்குது. வன்னி, மன்னார், முல்லைத்தீவு, கிளிநொச்சி, யாழ்ப்பாணம் உள்ளிட்ட கடலோர மாவட்டங்களில் மீன்பிடி துறைமுகங்கள் மற்றும் அடிப்படை வசதிகள் நவீனமயமாக்குது. எமது மீனவர்களின் மரியாதை பாதுகாக்கப்பட வேண்டும். எனவே இந்த நாட்டில் எந்த மீனவர்களும் கொள்கை புறக்கணிப்பு காரணமாக தமது தொழிலை கைவிட வேண்டிய நிலைக்கு தள்ளப்படாமல் இருக்க அரசு உறுதியான நடவடிக்கை எடுக்க வேண்டும் என நான் விரும்புகின்றேன். அது மட்டுமல்ல, அமைச்சரவர்களே, இந்த மானியங்கள் வழங்கப்படுகிறது, ஆனால் எல்லா உடனடியாக அந்த மானியங்கள் மன்னனை கொடுப்பதற்கான வாய்ப்புகள் எல்லா மீனவர்களுக்கும் ஒட்டுவதில்லை. குறிப்பிட்ட ஆக்களுக்கு தான் அது கிடைத்திருக்கிறது. அது எல்லா மீனவர்களும் வசதி அதை பெறுவதற்கான வாய்ப்பு உண்டு பண்ண வேண்டும். நான் நன்றி சொல்கிறேன். நீங்கள் இந்த மண்ணெண்ணெய் விநியோகம் எங்களோட மீனவர்களுக்கு ஒரு சலுகை அடிப்படையிலே வழங்குகின்ற நிலை இந்த அரசு கொண்டிருக்கிறது. அதற்கு நான் நன்றி சொல்கிறேன். ஆனாலும் எல்லாருக்கும் உடனடியாக கிடைக்கின்ற போது எல்லாருக்கும் கிடைக்கின்ற வாய்ப்பை உண்டு பண்ண வேண்டும் என்று நான் இச்சந்தர்ப்பத்திலே அமைச்சர்களிடம் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன்.
கௌரவ சபாநாயகர் அவர்களே, கௌரவ உறுப்பினர் அடிக்கல்நாதன் அவர்களால் முன்வைக்கப்பட்ட இந்த விடயமானது மிகவும் முக்கியமான விடயம். அதனால் அதை முன்மொழிந்து அதை இந்த சபைக்கு தெரிவித்ததற்கு முதலில் நான் நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். விசேடமாக இது ஒரு நீண்ட உரையாடலுக்குரிய விடயம். அது மாத்திரமல்ல, இந்த விசேடமாக நீங்கள் மண்ணெண்ணெய் சம்பந்தமாக குறிப்பாக பேசுகின்ற போது மண்ணெண்ணெய் மானியத்தை கடந்த காலங்களில் நிறுத்தப்பட்டிருந்தது. அதன் பிறகு நாங்கள் ஆட்சிக்கு வந்ததன் பிறகு விசேடமாக கௌரவ எங்களுடைய ஜனாதிபதி ஆனதன் பிறகு நாங்கள் வேகமாக துரிதமாக அந்த நடவடிக்கைகள் நாங்கள் எடுத்திருந்தோம். அப்போ அதற்கு ஏற்ற வகையில் விசேடமாக உள்ளூர் மீன்பிடி தொழிலில் டீசல் எரிபொருள் பயன்படுத்தும் 5750 படகுகளுக்கு மண்ணெண்ணெய் எரிபொருளாக பயன்படுத்தும் 27530 படகுகளும் உள்ளன. கூடுதலாக பாரம்பரிய படகுகள் போன்ற உள்ளிட்ட எரிபொருள் பயன்படுத்தப்படாத, அதே நேரத்தில் இயந்திரங்களை பயன்படுத்தப்படாத சுமார் 17000 சிறிய படகுகளும் இருக்கின்றது. அப்ப இந்த வகையில் அதே போன்று இந்த மீன்பிடி தொழிலில் நேரடியாக ஈடுபடுகின்றவங்க எண்ணிக்கை தோராயமாக, அதாவது ஒரு குத்து மதிப்பாக 200,000 அதிகமானவர்கள் இந்த மீன்பிடி தொழிலில் ஈடுபடுகின்றார்கள். அப்ப அதே போன்று பலமான நாடு அழகான வாழ்க்கை என்ற அரசாங்கத்தின் கொள்கை அறிக்கையில் இருந்து தற்போது அரசாங்கம் நீங்கள் கவனத்திற்கு கொண்டு வந்த மீனவ சமூகத்தின் பிரச்சனை மிகுந்த கவனத்துடன் செலுத்தி நடவடிக்கை எடுத்துள்ளது என்பதையும் இந்த இடத்தில் நான் தெரிவிக்கொள்ள விரும்புகின்றேன். எங்கள் அரசாங்கம் ஆட்சிக்கு வந்த போது அதிக எரிபொருள் விலை காரணமாக ஏராளமான மீனவர்கள் மிகவும் கடினமான சூழ்நிலையால் பாதிக்கப்பட்டிருந்தது. புதிய அரசாங்கம் ஆட்சிக்கு வந்த போது டீசலின் விலை 307 ரூபாய் ஆகவும் மண்ணெண்ணினுடைய விலை 202 ரூபாவாகவும் தற்போது டீசலின் விலை 277 ஆகவும் மண்ணெண்ண விலை 180 ஆகவும் குறைந்து காணப்படுகின்றது எங்களுடைய அரசாங்கத்தின் கீழ். தற்போது மாதாந்த எரிபொருள் விலைகள் இன்னும் மாற்றியமைக்கப்பட்டு அதில் ஏற்ற இறக்கங்கள் காணப்படுகின்றது. கூடுதலாக மண்ணெண்ணெய் ஒவ்வொரு மாதம் படிப்படியாக ஏதோ ஒரு வழியில் குறைக்கப்பட்டே வருகின்றது. மேலும் உலக சந்தையின் விலைக்கு ஏற்ப முடிந்தவரை விலைகளை குறைக்க முயற்சிகள் மேற்கொண்டு வருகின்றது. மேலும் அரசாங்க கொள்கை பிரகடனத்தின்படி மீனவர்களுக்கு எரிபொருள் மானியம் வழங்க நடவடிக்கை எடுக்கப்படும் என்று அறிவிக்கப்பட்டது. மேலும் அந்த வாக்குறுதியை நிறைவேற்றி ஜனாதிபதி தேர்தலுக்கு பிறகு உடனடியாக எரிபொருள் மானியம் வழங்க நடவடிக்கை எடுக்கப்பட்டது. இதன் கீழ் டீசலை எரிபொருளாக கொண்ட பல நாள் மீன்பிடி படகுகளுக்கு 6 மாதங்களுக்கு அதிகபட்சமாக 3,00,000 ரூபாய் மாதாந்தம் வழங்கப்படுகின்ற நடவடிக்கை எடுக்கப்பட்டது. மேலும் மண்ணெண்ணெய் எரிபொருள் பயன்படுத்தப்படும் படகுகளுக்கு 6 மாதத்துக்கு அதாவது 9,375 ரூபாய் மாதாந்த கொடுப்பனவாக வழங்கப்படுகின்றது. இதன்படி இயந்திர மீன்பிடி படகுகளுக்கு ரூபாய் 2 பில்லியனுக்கு அதிகமான எரிபொருள் மானியங்கள் வழங்குவதன் மூலம் மீன்பிடி தொழிலை மீட்டெடுக்க அரசாங்கம் நடவடிக்கை எடுத்து வருகின்றது. சர்வதேச நாணய நிதியத்தின் முன்மொழிவுகளுக்கு செயற்படுத்தும் வகையில் எரிசக்தி அமைச்சும் மாதாந்த செலவை பின்பற்றி எரிபொருள் விலையை நிர்ணயிக்கும். மேலும் மண்ணெண்ணெய் மானியம் வழங்குவதற்கான அவசியம் குறித்தான விவாதம் ஒன்று அல்லது அசுந்தமான கலந்துரையாடல் ஒன்று 2025 10/9 மாண்புமிகு எரிசக்தி அமைச்சரின் தலைமையின் கீழ் பாராளுமன்றத்தில் நடைபெற உள்ளது. அப்ப அன்றைய அந்த வேலையில் நிச்சயமாக அனைவரும் இதில் கலந்து கொண்டு தாங்களுடைய கருத்துக்களையும் தாங்களுக்கு தெரிந்த தகவல்களையும் எங்களுக்கு பெற்றுத்தருமாறு நாங்கள் மிக மிக அன்பாக கேட்டுக்கொள்கின்றோம். அதே போன்று மேலும் பாராளுமன்ற உறுப்பினர் கருத்து தெரிவித்த வடக்கு கிழக்கு மக்களுக்கு நிறைய பணிகளை செய்து எதிர்காலத்தில் நிறைய பணிகளை செய்யவும் எதிர்பார்க்கின்றது. இப்ப வடகிழக்கு பிரச்சனை எடுத்துக்கொண்டால் வடகிழக்குன்ற மீனவர்களுடைய பிரச்சனை சம்பந்தமாக உங்களுக்கு நன்றாக தெரியும் என்று நினைக்கின்றேன். இதுநாள் வரைக்கும் வடக்கில் ஒரு மீன்பிடி துறைமுகமோ அல்லது நல்ல இறங்கு துறைகளும் இல்லாது காணப்படுகின்றது. அது மாத்திரமல்ல அங்கு இருக்கின்ற அதாவது அணை கட்ட அமைப்பு சம்பந்தமாக எடுத்துக்கொண்டாலும் கூட அதிலும் பல்வேறு குறைபாடு காணப்படுகின்றது. இருக்கின்ற ஏதோ ஒரு சில துறைமுகங்கள் எடுத்துக்கொண்டால் அதிலும் பல்வேறு குறைபாடுகள் காணப்படுகின்றது. இருந்த போதிலும் கூட நாங்கள் அவைகளை பூர்த்தி செய்வதற்கான நடவடிக்கைகளை பற்றி நாங்கள் முன்னெடுத்து வருகின்றோம். அப்ப அந்த வகையில் விசேடமாக அதாவது சீன அரசாங்கத்திடமிருந்து உதவியாக பெறப்பட்ட ஆனால் மீனவ சமூகத்துக்கு வழங்கப்படாத அதாவது 75,000 மீன்பிடி வலைகள் வடக்கு மற்றும் கிழக்கு மீனவர்களுக்கு விநியோகிக்கப்படுவதற்கான நாங்கள் நடவடிக்கை எடுத்து வருகின்றோம். சீன அரசாங்கத்திடம் பரிசாக பெறப்பட்ட 500 கொண்டனர் வீடுகள் அதாவது பொருத்து வீடுகள் எங்களுக்கு கிடைத்திருக்கின்றது. அதை நிறுவுவதற்கான தேவையான நடவடிக்கைகளும் கூட நாங்கள் எடுத்து வருகின்றோம். அதற்கான வேலைகளை நாங்கள் இன்றைக்கு முப்படைகளிடம் அவர்கள் மூலமாக அந்த செயற்பாடுகளை முன்னெடுப்பதற்கு நாங்கள் தீர்மானித்திருக்கின்றோம். அதே போன்று பருத்தித்துறை மீனவ மீன்வள துறைமுகத்தை மேம்படுத்தும் நடவடிக்கை ஆயத்த பணிகள் ஏற்கனவே ஆரம்பிக்கப்பட்டிருக்கின்றது. அதே போன்று அது தொடர்பாக பருத்தித்துறை சம்பந்தமாக அண்மையில் இந்திய முதலீட்டாளர்கள் இலங்கை வந்தார்கள். அதே போன்று இந்திய தூதுவர்களுடன் சம்பந்தமாக, இந்திய அதிகாரிகளுடன் சம்பந்தமாக பேசப்பட்டிருக்கின்றது. அவர்கள் கடந்த காலத்தை போலன்றி மிக துரிதமாக நடவடிக்கை எடுப்பதற்கான நடவடிக்கை எடுப்பதாக எங்களுக்கு உறுதியளித்திருக்கின்றார்கள். அந்த வகையில் அந்த பிரச்சனையும் எதிர்வரும் காலங்கள் தீர்க்கப்படுவதற்கான நடவடிக்கை எடுக்கப்படும் என்பதை நாங்கள் தெரிவித்துக் கொள்கின்றோம். அதே போன்று மயிலிட்டு மீன்பிடி துறைமுகம் மூன்றாம் கட்டத்தின் மேற்பாடு வேலைகள் ஆரம்பமாக இருக்கின்றது. அப்ப அந்த ஆரம்பமான வேலைகளில் உங்களுக்கு தெரியும், அதாவது முதலாவதாக இன்றைக்கு நாங்கள் பல்வேறு பிரச்சனைகளை எதிர்கொண்டிருக்கின்றோம். விசேடமாக மயிலிட்டு துறைமுகத்தில் இன்றைக்கு வெளிநாட்டு படகுகள் தரித்து வைக்கப்பட்டிருக்கின்றது. அதன் காரணமாக அந்த துறைமுகம் செயலிழந்து போயிருக்கின்ற ஒரு நிலைமை காணக்கூடியதாக இருக்கின்றது. அதன் காரணமாக அங்கு இருக்கின்ற மீனவர்கள் பல்வேறு சவால்களை எதிர்கொண்டிருந்தார்கள். அப்ப அந்த சவால்களை தீர்ப்பதற்கான நடவடிக்கையாக நாங்கள் இன்றைக்கு அதாவது இரண்டாம் கட்ட வேலைகள் முடிந்திருந்தது, மூன்றாம் கட்ட வேலைகளை நாங்கள் அண்மையில் ஆரம்பித்து வைத்திருக்கின்றோம். அப்ப அந்த மூன்றாம் கட்ட வேலையின் மூலமாக மீனவர்களுக்கு பாதுகாப்பான நங்கூரம் இடுகின்ற தளங்களை அமைப்பதற்கு, அதே போன்று அதற்குரிய வசதிகள், அதே போன்று மீன்களை ஏலமிடுவதற்கான கூடம் ஒன்றை அமைப்பதற்கு, அதே வலைகளை பாதுகாப்பதற்கு அதற்கான ஒரு கூடம் ஒன்றை அமைப்பதற்கு, பொது மண்டபம் ஒன்றை அமைப்பதற்கு, அதாவது தொலை தொடர்பு அறை ஒன்றை அமைப்பதற்கு, இவ்வாறான வசதிகள் கூடிய செயற்பாடுகளை முன்னெடுப்பதற்கு நாங்கள் மயிலிட்டு துறைமுகத்தில் நடவடிக்கை எடுத்திருக்கின்றோம். அதே போன்று கடலோர காவற்படை அலுவலகம் மற்றும் தங்குமிடம் அதையும் நாங்கள் அமைப்பதற்கு தீர்மானித்திருக்கின்றோம். அது மாத்திரமல்ல பாதுகாப்பு அலுவலகத்துடன் கூடிய நிர்வாக கட்டிடம் அதை நாங்கள் அமைப்பதற்கு தீர்மானித்திருக்கின்றோம். அதே போன்று அங்கிருக்கின்ற ஊழியர்களுக்கான ஒரு குடிமனைகளை அமைப்பதற்கான நடவடிக்கை எடுத்திருக்கின்றோம். அப்ப இந்த வகையில் விசேடமாக பல்வேறு வேலை திட்டங்களை நாங்கள் இப்பொழுது மயிலிட்டு துறைமுகத்தின் மூலமாக நாங்கள் எடுத்து வருகின்றோம். அதே போன்று காரைநகர் சீனோர் அதாவது படகுகள் திருத்துமிடம் மீண்டும் தொடங்கப்பட்டிருக்கின்றது. அப்ப அந்த வகையில் அதற்குரிய அபிவிருத்தி வேலைகள் இப்பொழுது நடைபெற்று வருகின்றது. அதே போன்று வடக்கு மற்றும் கிழக்கும் உள்ள அதிகாரிகளுடைய பற்றாக்குறை இருக்கின்றது, பாரிய பற்றாக்குறை என்று இருக்கின்றது. அது சம்பந்தமாக அண்மையில் நாங்கள் பேசப்பட்டு முடிவுகள் எடுக்கப்பட்டு இப்பொழுது கேபினெட் ஊடாகவும் எங்களுக்கு அனுமதி கிடைத்திருக்கின்றது. அது இன்றைக்கு நாங்கள் அவர்களுக்கான நேர்முக பரீட்சைகள் ஆரம்பமாக இருக்கின்றது. அதன் மூலமாக இன்றைக்கு நிச்சயமாக அவர்களுடைய இருக்கின்ற குறைபாடுகளை நிவர்த்தி செய்வதற்கான நடவடிக்கை எடுப்போம் என்று நாங்கள் கூறிக்கொள்கிறோம். அதே போன்று மேலும் மீன்பிடி துறைமுகங்களுக்கான கலங்கரை விளக்கு, லைட் ஹவுஸ் போன்றவற்றை அமைப்பதற்கு போன்ற நடவடிக்கை நாங்கள் எடுத்து வருகின்றோம். மேற்கூறிய முக்கிய அம்சங்களில் சில மட்டுமே தான், அதாவது முதல் இவை நாங்கள் செய்கின்ற வேலைகள் சிலவற்றை மாற்றமே நான் குறிப்பிட்டிருக்கின்றேன். முந்தைய அரசாங்க கொள்கை காரணமாக மீனவ சமூகத்திற்கு மேற்கொண்ட சூழ்நிலைகள் ஏற்பட்டுள்ளன. மீனவ சமூகத்தை நுண்ணிதி கடன் அதாவது மைக்ரோ ஃபைனான்ஸ் கடன் மூலமாக பல்வேறு நெருக்கடிகள் ஏற்பட்டிருக்கின்றது எங்களுக்கும் தெரியும். அந்த நெருக்கடிகள் உண்மையிலே உங்களுக்கு தெரியும். இன்றைக்கு கூடுதலாக தற்கொலை செய்து கொள்ளப்பட்ட பெண்கள் கூடுதலாக இங்கு இருக்கின்றார்கள். எங்குமல்ல உங்களுடைய மாவட்டமான வன்னி மாவட்டத்திற்கான கூடுதலான பெண்கள் அதாவது மைக்ரோ ஃபைனான்ஸ் மூலமாக வாங்கப்பட்ட கடன்களை திருப்பி செலுத்திக் கொள்ள முடியாத நிலைமைக்கு தற்கொலை செய்து கொண்டிருக்கிறார்கள். அப்ப அந்த வகையில் அந்த பெண்களுடைய வாழ்க்கையை மேம்படுத்துவதற்காக அண்மையிலும் கூட நாங்கள் எங்களுடைய ஜனாதிபதி நிதி மூலமாக அதற்கான நடவடிக்கை எடுத்து வருகின்றோம். அதே போன்று எங்களுடைய மகளிர் விவகார அமைச்சின் ஊடாக நாங்கள் பல்வேறு நடவடிக்கைகள் எடுத்து வருகின்றோம். அந்த வகையில் பெண்களுடைய அபிவிருத்தி வேலைகளை நாங்கள் கூடுதலான கவனத்தை செலுத்தியிருக்கின்றோம் என்பதை இந்த இடத்தில் நாங்கள் கூறிக்கொள்ள விரும்புகின்றேன். அதே போன்று உலக வங்கி மற்றும் ஆசிய அபிவிருத்தி வங்கி மற்றும் உலக உணவு மற்றும் விவசாய ஆகியவை அதிக வட்டி கடன் திட்டத்திற்கு பதிலாக சலுகை எரிபொருள் சலுகை விதிமுறைகளின் கீழ் மீன்பிடி சமூகத்திற்கு கடன் திட்டத்தை செயல்படுத்துவதற்கு ஏற்கனவே ஒப்புக்கொண்டுள்ளனர். அந்த கடன் திட்டங்களை செயல்படுத்துவதற்கு மூலம் மீனவ சமூகத்துக்கு பெரும் நிவாரணம் கிடைக்கும் என்று நாங்கள் எதிர்பார்க்கின்றோம். அரசு
வங்கிகளில்
அரசு வங்கிகள் ஏற்கனவே ஓரளவுக்கு சலுகையாக கடன் திட்டத்தை வழங்க நடவடிக்கை எடுத்துள்ளது. இது தொடர்பாக தகவல்களை அமைச்சின் மூலமாக பெறலாம். அந்த வகையில் விசேடமாக முதன்மையாக அதாவது உற்பத்தி விவசாயம் சுற்றுலாத்துறை மீன்பிடித்துறை ஈடுபட்டுள்ள சகலருக்கும் ஏதுவான நடவடிக்கைகளை எடுப்பதற்கும் அது தொடர்பாக அந்தந்த நிறுவனங்களை மேலும் மேலும் பலப்படுத்துவதற்கான நடவடிக்கை நாங்கள் எடுத்திருக்கின்றோம். அந்த வகையில் கௌரவ உறுப்பினர் தெரிவிக்கின்ற கருத்துக்களுக்கு நிச்சயமாக நாங்கள்
செய்யமடுக்கின்றோம். நாங்கள் எடுப்போம்.
அமைச்சர் அவர்களே, நான் அதில் கேட்டுக்கொண்ட அந்த டீசல் பெட்ரோல் மானியம் எல்லாருக்கும் வழங்கப்பட்டது. என்னடா முதல் இந்த போன மாதம் வந்து குறிப்பிட்ட ஆக்களுக்கு தான் வழங்கப்பட்டது, மற்ற ஆக்களுக்கு கிடைக்கலன்ற ஒரு குறை இருந்தது. இப்போ அது நிறைவு செய்யப்பட்டிருக்கா? அந்த மானியம் எல்லாருக்கும் சமனாக கொடுக்கப்பட்டிருக்கா?
நன்றி. டீசல் மானியம், அதாவது எரிபொருள் எரிபொருள் மானியம் தற்போது வழங்குவது நிறுத்தப்பட்டிருக்கிறது. ஆனால் நாங்கள் முன்பு வழங்கிய உதவி திட்டங்கள் தொடர்கின்றது. முன்பு வழங்கியவர்களுக்கு பெற்றுக்கொள்ள முடியாது இருக்கின்றவர்கள் பல்வேறு அதாவது அவர்களுடைய முறைப்பாடுகள் வந்திருக்கின்றது. முறைப்பாடுகள் அவர்களுடைய வங்கி கணக்கை சரியான முறையில் தெரிவிக்காமை அல்லது அவர்களுடைய விலாசம் அல்லது அவர்களுக்கான சரியான முறையில் தகவல்களை பெற்றுக் கொடுக்க முடியாததன் காரணமாக பலருக்கு கடந்த காலங்களில் நாங்கள் வழங்கிய எரிபொருள் உதவிகள் அவர்களுக்கு பெறப்படாமல் இருக்கின்றது. அந்த தகவல்களை எங்களுக்கு மீள பெற்றுக் கொடுப்பார்களாக இருந்தால் நாங்கள் சொல்லியிருக்கின்றோம். அங்கு இருக்கின்ற ஏடிஏ எஃப்ஐஓ எஃப்ஐஏ எல்லோருக்கும் நாங்கள் சொல்லியிருக்கின்றோம். அந்த தகவல்களை சரியான முறையில் பெற்றுக் கொடுங்கள். பெற்றுக் கொடுக்கப்படுகின்ற பட்சத்தில் நாங்கள் அந்த உதவியினை மீள பெற்றுக் கொடுப்பதற்கு நாங்கள் தயாராக
இருக்கிறோம். அமாத்தியாச நிவேதன கரு மகஜன ஆரக்ஷ அமாத்திய ஆனந்த விஜயபாலன்
கரு கதாநாயகத்துமணி පහුගිය දිනක මේ සභාවේදී අනුමත වුණා විශ්‍රාමික ජනාධිපතිතුමගේ හිමිකම් පනත. ඒ හිමිකම් පනත අනුව එතුමන්ලා භුක්ති විඳි සමහර හිමිකම් ආපසු මේ වෙනකොට බාර දීමක් කරලා තියෙනවා. නමුත් ගරු කතානායකතුමනි, ඒ හිමිකම් පනත යටතට ආරක්ෂාව කියන කාරණය ගැනෙන්නේ නැහැ. එහින්දා මේ වෙනකොට එතුමන්ලා තමන් භාවිතා කරපු සමහර ආරක්ෂිත වාහන පවා ආපසු භාර දීම සිදු කරලා තියෙනවා. හිමිකම් පනත අනුව සමහර හිමිකම් භාර දිය යුතු වුණත් ආරක්ෂාව සැපීම ආණ්ඩුවේ වගකීමක්. ඒ හින්දා ආරක්ෂාවට අදාළ ආරක්ෂිත වාහන ඇතුළු අනිකුත් දේ එතුමල්ලා නැවත ඉල්ලීමක් කරොත් ඒ පිළිබඳව ආණ්ඩුව සලකා බලන්න සූදානම්. ඒ හින්දා හිමිකම් පනත යටතේ නොගැනෙන ආරක්ෂාව දිගින් දිගටම තහවුරු කරන්න ආණ්ඩුව ඇටියට අපි කටයුතු කරන බව ගරු කතානායකතුමනි මේ සභාවට දැනුම් දෙන්න කැමතියි.
වරප්‍රසාද පිළිබඳ ප්‍රශ්නය ගරු පාර්ලිමේන්තු මන්ත්‍රී නීතිඥ දයාත්‍රි ජයසේකර මහතා.
ගරු කතානායකතුමනි, ස්ථාවර නියෝග 29(1)(2) යටතේ ඉදිරිපත් කරන ලබන වරප්‍රසාද ප්‍රශ්නය අල්ලසෝ දූෂණ කොමෙන් සභාවේ වත්මන් අධ්‍යක්ෂ ජෙනරාල්වරයා තෝරා ගැනීම සඳහා ආණ්ඩු ක්‍යවස්සා සභාව විසින් 2024/10/14 වන දින 13 සහ 14 වන දින පුවත්පත් දැන්වීම් පළ කර තිබෙනවා. පසුව ආණ්ඩු ක්‍යවස්සා සභාව විසින් ඉදිරිපත් කර ඇති අයදුම්පත් අතරින් නීතිවේද දෙපාර්තමේන්තුවේ නියෝජ්‍ය සොලිසිටර් ජෙනරාල් මාධව තෙන්නකෝන් මහතා සහ මාතා මාධිකරණ විසු රංග දිසානායක මහතා සහ ඉරේෂා සුභාෂිනී සිරිවර්ධන මහත්මිය යන තිදෙනාගේ නම් ජනාධිපතිවරයා වෙත යැවීමට තෝරාගෙන තිබෙනවා. ආණ්ඩුක ව්‍යවස්ථා සභාව විසින් අපේක්ෂකයන් වෙත ලබා දී ඇති නිර්දේශ සලකා බැලීමේදී උතුරු මැද පළාත් ආණ්ඩුකාර හිරවු මහාධිකරණ විනිසුරු වසන්ත විමලසිරි ජිනදාස් මහතාගේ සහ සබරගමු පළාත් ආණ්ඩුකාර හිරවු මහාධිකරණ විනිසුරු චම්පා ජානකී රාජරත් මහත්මියගේ නිර්දේශ පිළිබඳව ආණ්ඩුක ව්‍යවස්ථා සභාවේ දීර්ඝ වශයෙන් සාකච්ඡා කර තිබෙනවා. විශේෂයෙන් අල්ලසෝ දූෂණ කොමෙන් සභාව ස්වාධීන ආයතනයක් වන බැවින් ආණ්ඩුකාර තනතුරු දේශපාලන පත්වීමක් හේතුවෙන් එම නිදේශ කිරීම දේශපාලන වැදගත්වීමක් වන බව සලකා මේ සම්බන්ධව සාකච්ඡා කොට තිබෙනවා. විශේෂයෙන්ම 2024/27 දින වන සිකුරාදා දින මෙම ආණ්ඩුකාරවරුන් ගැසට් පත්‍රයේ පළ කර තිබෙනවා. ඒ අනුව මාධිකරණ විනිසුරු රංගදිසානායක මැතිතුමාට ලබා දී තිබෙන නිර්දේශයන් ලබා දී තිබෙන්නේ එම ආණ්ඩුකාරවරුන්ගේ නිල ලිපි ශීර්ෂ වලින්. එබැවින් එය දේශපාලන පත්වීමක් ලද පුද්ගලයන් විසින් නිර්දේශ කිරීමක් ලෙස මේ අවස්ථාවේ සාකච්ඡා කොට තිබෙනවා. ඒ වගේම පළවෙනි දිනේදී විශේෂයෙන්ම මේ කාරණය පිළිබඳ සාකච්ඡා කරන ලද පළවෙනි දිනේ ජනවාරි මාසේ 3 වෙනිදා 2025 මේ සම්බන්ධව සාකච්ඡා කරලා ආණ්ඩුකම ව්‍යවස්ථා සභාව තීන්දුවක් ගන්නවා. 1-2-3 ලෙස පත්වීම් ලබා තිබෙන රංගදිසානායක මැතිතුමත් ඒ වගේම පළවෙනි අංකයේ සිටින මෙත්සිරි මාධව තෙන්නකෝන් මැතිතුමත් ඊළඟට දෙවනුව රංගදිසානායක මැතිතුමත් එවනුව ඉරේෂා සුභාෂිනී ශිරවාදන මැතිණිය කියන තිදෙනම මේ නිර්දේශයක් ලෙස ජනාධිපතිවරයාට යැවීම සඳහා තීන්දුව කරලා තිබෙනවා. ඉන් පසුව 2025 ජනවාරි 7 දින නැවත ආණ්ඩුකම ව්‍යවස්ථා සභාව රැස් වී ඔබතුමා විසින් සඳහන් කර තිබෙනවා
ගරු මන්ත්‍රීතුමා මට ලබා දුන්න ලිපිය කියවනහම
මේ තියෙන එක තමයි කියවන්නේ
නෑ ඒක වෙනස්
තා පොඩ්ඩක් තියෙනවා
නෑ වෙනස්
පොඩි 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 හරි 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 මං කියන
කරුණාකර මේකට
ඔබතුමා විසින් හරි මං කියන ඔබතුමා විසින් ප්‍රකාශ කර තිබෙනවා විශේෂයෙන්ම නීතිපතිතුමා විසින් ඔබතුමාට සැලක කතා කරයි කියලා ඒ සම්බන්ධව අවශ්‍ය කරන ඡන්දයක් පවත්වා හෝය තීන්දුව කරන්න කියලා. මේ අනුව මේ ක්‍රියාදාමය පිළිබඳ සාකච්ඡා කිරීමේදී ගරු බිමල් රත්නායක මැතිතුමා විසින් පවසා තිබෙනවා මෙම ආණ්ඩුකාරවරුන් අත්සන් කරන වේලාවේ ඔවුන් විශ්‍රාමික විනිසුරන් මිස ආණ්ඩුවේ දේශපාලන පත්තිලාභීන් නොවන බව. නමුත් එම කාරණය විශ්වාස කරනමින් ආණ්ඩුක ව්‍යවස්ථාව සභාවේ සාමාජික මහාචාර්ය දිනේෂා සමරරත්න මහත්මිය විසින් රංගදිසානායක මහතා වෙත සිය ඡන්දය භාවිතා කර තිබෙනවා. නමුත් ආණ්ඩුකාරවරුන් පත්කිරීමේ ගැසට් පත්‍රයේ මා කලින් සඳහන් කරා වාගේ 2024/9/20 දින ප්‍රසිද්ධ කර ඇති අතර ඔවුන් විසින් රංගදිසානායක මැතිතුමාගේ නම නිර්දේශ කර තිබෙන්නේ ආණ්ඩුකාරවරුන් ලෙස පත්තු පසු බව දැන ගැනීමෙන් පසු
ගරු මන්ත්‍රීතුමා ඔබතුමා මේ
මට ඒක තමයි කියන්නේ මේ තුමනි ඡේදය මේ තුමනි ඡේදය
ගරු මන්ත්‍රීතුමා ඔබතුමා නෙදල් දැන් ගොඩක් කියුවා
නෑ මේ දැන් තුමනි මෙන්න මම මේ කියන්නේ යනවා හරි මේ දැන් කියන්නේ
යනවා කරුණාවෙන් මම
නෑ අප මම මේ එකමයි කියන්නේ
හරි
නමුත් ආණ්ඩුකාරවරුන් පත්කිරීමේ ගැසට් පත්‍රය 2024/9/27 දින ප්‍රසිද්ධ කර ඇති අතර ඔවුන් විසින් රංගදිසානායක මැතිතුමාගේ නම නිර්දේශ කර තිබෙන්නේ ආණ්ඩුකාරවරුන් ලෙස පත්තු පසු බව දැන ගැනීමෙන් පසු එදිනම මහාචාර්ය දිනේෂා සමරත්න මහත්මිය විසින් ගරු කතානායකතුමන් වෙත දිවුරුම් ප්‍රකාශයන් මගින් ඊමේල් පණිවිඩයක් කරා සිය ඡන්දය භාවිතා කිරීමේදී සිදු වූ තත්ත්ව පිළිබඳ ඇයගේ විරෝධය දක්වා තිබෙනවා. පාර්ලිමේන්තු බලතල හා වරප්‍රසාද පනතේ උපලේඛනයේ ආ කොටසේ 4 වගන්තිය යටතේ පාර්ලිමේන්තු කාර්ක සභාවක රැවටීමේ අදහසින් ව්‍යාජ තොරතුරු ඉදිරිපත් කිරීම බලවත් වරදක් වන අතර මේ වරද හිතාමතා සභානායක ගරු බිමරත්නායක මහතා විසින් සිදු කර ඇති බව පෙනී යනවා. එසේම ගරු කතානායකතුමන් ද අදාළ වරදම සිදු කර ඇති අතර එමෙම උත්තරීතර පාර්ලිමේන්තුවේ ප්‍රධානියා ලෙසත් සභානායකවරයා ලෙසත් ඔවුන් දෙදෙනාම සමස්ත පාර්ලිමේන්තුවේ ගෞරවයට බලවත් හානියක් සිදු කර ඇත. එම තත්ත්වය මත සමස්ත පාර්ලිමේන්තු මන්ත්‍රීවරුන්ගේ වරප්‍රසාදයේ උල්ලංඝනය වී ඇති බැවින් ඒ පිළිබඳ වරප්‍රසාද කමිටුව වෙත මේ ඉදිරිපත් කරන ලෙසත් පාර්ලිමේන්තුවේ ප්‍රධානියා ලෙස සහ ආණ්ඩුකම ව්‍යවස්ථා සභාවේ සභාපතිවරයා ලෙස මෙම සිදු ඇති බරපතල කාරණේ පිළිබඳ ගරු කතානායකතුමාගේ පැහැදිලි කිරීමක් මෙම ගරු සභාවට ලබා දෙනමින් ගෞරවයෙන් ඉල්ලා සිටිමි.
ගරු දයසිරි ජයසේකර මහතා විසින් මතු කරන ලද මේ වරප්‍රසාද ප්‍රශ්නය තුළින් වරප්‍රසාද කඩවීම සිද්ධ වී තිබේද පිළිබඳ මා පසුව තීරණය කරමි. ගරු මන්ත්‍රීතුමා ඔබතුමා පොයින්ට් එක
ගරු කතානායකතුමනි මේ ඩ්‍රයිවරි කමිෂන් එක පිළිබඳව ගරු දයසිරි ජයසේකර
ගරු මන්ත්‍රීතුමා දැන් මේ සම්බන්ධයෙන්
මගේ මම ස්ටෑන්ඩින් ඕඩර්ස් නම්බර් 29 යටතේ ගරු කතානායකතුමනි කතා කරන්නේ. දැන් මේ වරප්‍රසාද ප්‍රශ්නේ ඉතාල වැදගත් බැරෑරුම් කාර්යය
118 2 29 29 යටතේ ගරු කතානායකතුමනි එතකොට මට ඔව් නෑ ඒක පොයින්ට් ඔබට නෑ ඒකට කාරණාව මම දැන් මොකද්ද කියලා කරු දායසිරි දායසිරි මාත්‍රුම් මට ලබා දුන්නා ගරු නෑ 20 21 2 යටතේ කරුණාකර ධර්ම මාත්‍රුම් කියවන්න ගරු කතානායකතුමා විසින් තීරණය කරනවා ප්‍රධාන වැඩ කටයුතු ප්‍රධාන ගරු දායසිරි දායසිරි මාත්‍රුම් මා ඒ සම්බන්ධයෙන් පසු තීරණයක් ලබා දෙනවා. නෑ ඒ සම්බන්ධයෙන් තීරණය ලබා දෙනවා කතානායක. නෑ ඔබතුමාගේ ගරු චාණක්‍ය මන්ත්‍රීතුමා
ගරු කතානායකතුමනි අපිට පොයින්ට් ඔෆ් ඕඩරයක් ඉල්ලුවම කාරණේ ඉස්සෙල්ලා අහන්න. මේ රටේ ව්‍යවස්ථාව උල්ලංඝනය වෙනවා කියන සැකයක් තියෙන නිසා මේ කාරණයක් මතු කරනකොට ඔබතුමාට ඉඩ දෙන්න. ගරු කතානායකතුමනි මේ බ්‍රයිබරි කමිෂන් එක පිළිබඳව බැරෑරුම් ප්‍රශ්නයක් දයාසිරි ජයසේකර මහත්මයා ඉදිරිපත් කරා. මේක මේ නම අනුමත කරපු ඒ කොන්ස්ටිටියුෂනල් කවුන්සිල් එකේ මෙම්බර් කෙනෙක් පිළිබඳවත් බ්‍රයිබරි කමිෂන් එකේ එන්ට්‍රියක් දාලා තියෙනවා. ඒ පිළිබඳව මේ වෙනකල් පරීක්ෂණයක් නැහැ. ජාතික ජන බලවේගයේ ඇමතිවරු පිළිබඳව තියෙනවා බ්‍රයිබරි කමිෂන් එකේ නඩු. ඒ පිළිබඳව ප්‍රශ්න කරන්නේ නැහැ. පසුගිය සතිය අපි දැක්කා මේ ලක්මාලි හේමචන්ද්‍ර මහත්මියගේ පියා පිළිබඳව බ්‍රයිබරි කමිෂන් එකේ නඩුවක්. ඒ පිළිබඳව නැහැ. ඊට අමතරව අවසන් කරනවා. මඩ ගලපුවේ බැංකුවක් මංකොල්ල කාපු
ගරු ආණ්ඩුපක්ෂයේ ප්‍රධාන අංගජකතුමනි
කතානායකතුමනි ඔබතුමා වරප්‍රසාද ප්‍රශ්නයක් මතු කරන්න දයසිරි ජයසේකර මන්ත්‍රීතුමා ඊට කඩ ලබා දුන්නා. ඊට පස්සේ ඔබතුමාගේ තීන්දුව කිව්වා. දැන් මේක විවාදයක් බවට පත් කරගෙන හැමදෙනාම මේකට කරුණ එකතු කරන්න ගියොත් තීරුමක් නැති වෙනවා. අනිතක මේ කලබලේ හරි පැහැදිලිනේ. අල්ලස් කොමිසමෙන් විමර්ශන කරගෙන යනකොට ඒවට ගෑවෙන නැහැ නැගිටලා කතා කරන්න පටන් ගන්නවා. එහෙම කරන්න දෙන්න බෑ පාර්ලිමේන්තුවේ. ඔබතුමාගේ තීන්දුව කියන්න දවස් කීපයක් ඇතුළත දී මේ වරප්‍රසාද ප්‍රශ්නයට